योगिन्द्रवर्यम् च तुशान्तचित्तम्। યોગીઓના રાજાઓના ઇન્દ્રનો પણ શ્રેષ્ઠ અને સુશાંત ચિત્ત કેવો અનુભવ થયો છે જેને સર્વપ્રથમ આ સ્તુતિ કરી છે એને કેવો અનુભવ હશે? યોગીન્દ્રવર્યમ ચ સુશાંત ચિત્તમ, આવા શ્રેષ્ઠ અને શાંત માણસ જેમ મોટો થતો જાય ને એમ શાંતિ ગુમાવતો જાય, એ અશાંત જ થાય। એના માટે શાંતિ દુર્લભ થઈ જાય, એના જીવનમાં શાંતિનો દુકાળ પડી જાય। જેમ દુકાળ પડે એમ વરસાદ ના પડે, વરસાદ ના હોય, અનાજ મોઘું થઈ જાય, કેટલી પીડા ઉભી થાય ખેતીને, પશુ પક્ષીને। એમ જ્યારે જ્યારે જીવનમાં શાંતિનો દુકાળ પડે ને ત્યારે માણસ અત્યંત પીડિત થઈ જાય, ખૂબ દુખી થઈ જાય। બધું જ હોય પણ ઘરમાં શાંતિનો દુકાળ હોય, શું કરી શકે? બધું જ ઘરમાં સુવિધાઓ હોય, બધા જ સાધનો હોય, પણ જેના ઘરમાં, જેના પરિવારમાં, જેના જીવનમાં શાંતિનો દુકાળ પડ્યો ને એ કશું જ ના કરી શકે। મન અશાંત, વિચારો અશાંત, શરીરનું જીવન પણ અશાંત, અને અશાંતિમાં કઈ કરવા બેસવા જોઈએ? કશું નહીં કરી શકો, કશું નહીં કરી શકો, અને કરવા બેસો તો એમાં કશો ભલી વાર નહીં હોય। તો કોઈ પણ વ્યક્તિ અતિશય મોટી થયા પછીથી એ શાંતિ ગુમાવી બેસે છે। અહીંયા તો ગુરુ ભગવાન સ્વયં યોગીન્દ્રવર્યમ છે, યોગીના ઇન્દ્રિયો, ઇન્દ્રોની અંદર પણ શ્રેષ્ઠ, અને એ કેવા છે? આટલા મહાન હોવા છતાંય શાંત ચિત્ત। અને યોગીન્દ્રવર્યમ કોને કહેવાય? સામાન્ય સાધક હોય એના જીવનમાં શાંતિ હોય, યોગી થયો હોય એ પણ શાંત હોય તો જ થઈ શકે। અને યોગીઓનો ઇન્દ્ર પણ અવધૂત ઇન્દ્ર, શ્રી સંતરામ સ્તોત્રમ, શ્રી સંતરામ અવધૂત ઇન્દ્ર સ્તોત્રમ, ત્યાગના પણ ઇન્દ્રના પણ માલિક છે। તો આટલી ઊંચાઈ પામ્યા પછી એનામાં શાંતિ હોય તો બહુ સહજ વાત છે। જેમ ઊંચી પદવી ઉપર બેઠેલો માણસ ગંભીર હોય અને કંઈક પોતાની જે કામની જવાબદારી હોય સમજતો હોય, એમ યોગીન્દ્ર ના પદે જે બિરાજેલા હોય એમનામાં કેટલી ચિત્ત શાંતિ હશે, કેટલી ચિત્ત શુદ્ધિ હશે, કેટલા શાંત હશે! તો આદ્ય કવિને પણ મહારાજને ભજવાની ઈચ્છા થઈ, સ્તુતિ કરતા કહ્યું કે સુશાંત ચિત્તમ યોગીન્દ્રવર્ય, હે યોગીઓના શ્રેષ્ઠ, યોગીઓના રાજાઓના શ્રેષ્ઠ, આપ સુશાંત ચિત્ત છો, આપના ચિત્તમાં નિરંતરતા, નૈરંતર્યતા, માત્ર શાંતિ એકલી જ નહીં, પવિત્રતા, સાત્વિકતા, સદાચાર, સંયમ, આ બધાની નિરાંત હોય, અને નિરાંત એટલે કોઈ ફિકર ચિંતા ન હોય। ઓશી કે માથું મૂકી નિરાંતે સુઈ જઈએ ને તો એ ઊંઘમાં સહેજ ખટકો ના આવે। પતંગ ચડાવતા આવીએ, પિલ્લો લઈને આવ્યા નવી નવી દોરીનો, અને એમાં એક ગાંઠ જાય તો ખટકો ક્યાં પડે? એમ એકાગ્રતા હોય, એકાગ્રતા હોય, સંપૂર્ણ અંતર્મુક્તા હોય, અને ક્યાંક આવી ગાંઠ એક આવી જાય ને તો તરત ખટક પડે એમાં. યોગીન્દ્રવર્ય સુશાંત ચિત્ત છે, અને સુશાંત ચિત્ત ની અંદર સહેજ પણ વિક્ષેપ થાય ને તો તરત ખબર પડી જાય કે આ વિક્ષેપ છે. સાધન ભજનમાં બેઠા હો, ધ્યાનમાં મસ્ત થઈ ગયા હો, અને કઈક ભલે નાનું સરખું મચ્છર કરડે તો તમારી એ ધારા પ્રવાહિતાની અંદર સહેજ આમ થતો ખટકો, પછી પાછા બેસે એ ખટક આવે છે. પણ ત્યાં પણ કોઈ પણ ખટક નહીં, શરીર ઉપર જે થવાનું તે થાય. વાલ્મીકી ઋષિ નામ છે, વાલ્મીક. વાલ્મીક નામ કેમ પડ્યું ખબર છે? વાલ્મીકી ઋષિ તપસ્યા કરવા બેઠા હતા ત્યાં આખો રાફડો જામી ગયો એમની ઉપર, બાલુ નો, એના ઉપરથી વાલ્મીક, એને બાલુ કહેવામાં આવે છે. એ આખો રાફડો બાજી ગયો, એના ઉપર આખી જે રેતી ચડી ગઈ એને લીધે વાલ્મીક કહ્યા એમને. તો જે આવો સુશાંત અને અંતર્મુખ હોય એને મચ્છર શું? આખો ને આખો એની ઉપર રાફડો બાજી જાય તો પણ એ શરીરથી મુક્ત. એક જાજલી ઋષિ હતા, જટા હતી, તપસ્યા કરવા બેઠેલા હલવા ચાલો કે મસ્ત રીતે અંદર ચકલીએ માળો કર્યો, ઈડા મૂક્યા, એટલે એમનું નામ જાજલી પડેલું. કેટલી ચિત્તવૃત્તિ શાંત હશે! યોગ ચિત્તવૃત્તિ નિરોધા. આમ જે સામાન્ય માણસની ચિત્તવૃત્તિ છે એટલે અતિ ચંચળ હોય છે, અને એની અંદર ઘણી બધી ગરબડો હોય. ચિત્તવૃત્તિની અંદર ઠરેલ ના હોય, શાંત ના હોય, સદાચારી પણ ના હોય, કઈક ને કઈક અંદર તોડફોડ કર્યા કરતી હોય એની વૃત્તિ, જેને ભાંજગઢ કહીએ છીએ. તો એ શાંત વૃત્તિઓ સામાન્ય માણસને તો જોવા જ ના મળે. બાપજી માળા ફેરવીએ છીએ, ધ્યાનમાં બેસીએ છીએ, ભજન કરીએ છીએ, પણ વૃત્તિ ચોંટતી જ નથી, મન ભમ્યા કરે છે. તો ચિત્ત વૃત્તિને સ્થિર રાખવી કોઈ નાની વાત નથી, રમત નથી. તો આ તો ધૈર્યાદિ સદગુણયુતમ શુભ શાંત વૃત્તિ, શુભ અને શાંત બધી જ વૃત્તિઓ એક પણ ઊંચું ડોકું ના કરી શકે. મજબૂડો હોય ને, સેંકડો માખો હોય, હજારો માખો હોય એની અંદર, શાંત થઈને બેઠું હોય ત્યારે એમાં એટલું સરસ લાગે વાત, પણ ક્યારેક એમાં સ્પંદન હોય છે. મધપુડામાં સ્પંદન થાય, આમ ઉપરથી આમ આખું નાખું સ્પંદન, એને નીચે ઉતરે ઉપર જાય, ત્યાં પેલું ઉપરનું આમ જે માખીઓ સહેજ હુમ સુમ અવાજ કરે ને, એ અવાજ ધીરે ધીરે આખા મધપુડામાં નીચે સુધી આવે, એના સંકેત હોય. નીચે વાળી માખો જો એ સંકેત કરે તો ધીરે 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 છે એ આખો વાઇબ્રેશન છે ઉપર સુધી, બધી માખો અને ક્રમબદ્ધ પાછું, એવું નહીં કાગુ પાછું. આપણે તો ઘણી વાર જોયું છે, એક આ મોજું જતું હોય ને પાણીનું, એક ધાર્યું એવી રીતે એ માખોના સ્પંદનો આમ ધીરે 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 ઉપર નીચે થયા. તો વૃત્તિઓ જે છે એ વૃત્તિઓના સ્પંદનો થતા હોય છે. જેવી આપણી વૃત્તિઓ હશે, બહુ સ્પષ્ટ સમજો કે આપણે બધા જ અનુભવી છીએ, કોઈ કાચા નથી. વિચાર મન બે બરાબર તૈયાર થાય ને એટલે એ માર્ગે પછી આપણું શરીર દોડવા માંડશે. સમજી રાખવાની વાત છે, વિચાર અને મન જે કોઈ વિષય સબ્જેક્ટ પકડશે એની પાછળ સડસડાટ દોડી જશે, કશું નહીં થાય. જેવા પ્રકારની વૃત્તિ જાગી હશે એ પ્રકારની આપણી ગતિ હશે દરેક માણસની. સાંજ પડે ને આપણે ચાલો કે જેવી આપણી વૃત્તિ, મનની વૃત્તિ ચાલો મંદિર જવાનું છે, પણ પીવા વાળો હશે તો એ પીઠું જોશે કેમ? એની મનની વૃત્તિ કમ્પ્લીટ તૈયાર છે, એના વિચારો પણ તૈયાર છે કે મારે આટલા વાગ્યા ને આ જગ્યાએ પહોંચવાનું છે. એટલે દરેક વિકૃતિઓ પણ કે સદવૃત્તિઓ કે વિકૃતિઓ બધી પહેલા વિચારમાં આવે છે, પછી મનમાં આવે છે, ત્યાર પછી શરીર તરફ ગતિ. આ દરેકના જીવનની અંદરનો એક અનુભવ છે, દરેકનો અનુભવ છે, સારા ખોટાનો બધાનો. તો જો આવી વૃત્તિઓને માટે આપણું આપણો વિચાર, આપણું મન, આપણું શરીર બધી રીતે તૈયાર થઈને ગતિ જ કરે છે એમ, અંતર્મુખ થવા માટે, શાંત વૃત્તિ થવા માટે સૌથી પહેલા આપણે આપણા વિચારથી તૈયાર થવું પડે, પછી આપણું મન એની સાથે જોડાય, અને એ દિશાની અંદર એ પ્રવૃત્તિ એ વૃત્તિ તરફ આપણે શરીરની જોડે આખા દોડ્યા જઈશું. એવું એક ખાસ હમણાં કામ નથી, હમણાં ઉતાવળ છે, સમય નથી, બાઇક ચાલુ કરી દેવાનું. કેમ? વિચાર, મન અને શરીર બધા તૈયાર થયા છે. એમ સુશાંત ચિત્ત વૃત્તિ થવું હોય તો સૌથી પહેલા આપણા મનની આપણા વિચારને પહેલા સ્થિર કરી એને બાંધો. મન બાંધા એ કઈ ખૂંટે, અને ત્યાર પછી શું થાય? તદગુરુ મોય આન મિલે પરમ આત્મ સુખ લૂંટે. મનને પહેલા આ વખત આ રીતે એક વિચાર સાથે બાંધી દેવું પડે, તો પછી તો પરમ આત્મ તત્વનું સુખ લૂંટાય. જેમ માણસ સાંજ પડે પીઠું જોયું હોય, નક્કી કરી રાખ્યું આટલા ટાઈમે પહોંચવાનું છે, ત્યાં જઈને પીધા પછી લૂંટે નહીં સુખ. એમ જો આપણે પણ આપણી વિચારધારા પ્રમાણે, આપણી આપણી ઉપાસના સાધન પ્રમાણે જો વિચાર સત્સંકલ્પ આપણો છે સારામાં સારો, તો ચોક્કસ આપણે દિશા તરફ સંપૂર્ણ ગતિ કરી શકીશું. પણ નબળાઈ આપણા વિચારોની છે, આપણા મનની છે. સારા સંકલ્પ કરવા માટે મન અને વિચાર તૈયાર જ નથી થતા. અનુભવી છીએ, ધારીએ તે કરી શકીએ એમ છીએ, પણ અમુક બાબત માટે આળસ હોય છે અને અમુક બાબતો માટે કુટેવ હોય છે. બસ ફેર આટલો છે. એટલે જો જય મહારાજના સ્વરૂપને આપણે યોગેન્દ્ર વર્યમ અને સુશાંત ચિત્ત એવા એમના દર્શન કરીએ છીએ, આપણે દ્રઢ સંકલ્પ કરો કે બાપજી આપના જેવી સુશાંત ચિત્તની શાંતિ આપો ને, પહેલા અંદરથી ઈચ્છા ઉદ્ભવવી જોઈએ. ઈચ્છા ઉદ્ભવે તો વિચાર આવે, અને વિચાર મનને દ્રઢ કરે અને શરીર એ તરફ ગતિ. પાણીપુરી ખાવાનું મન થયું હોય, કઈક ખાસ કામ માટે જતા આવીએ તો ત્યાં આગળ જો જોઈએ દુકાન કે લારી તો ઉભો રાખવાનું થાય છે, ચાલ ભાઈ ખાઈ લો પેલું એને. એટલે શું થયું? એ તમારી ખાવાની વૃત્તિ બરાબર સુવ્યવસ્થિત થઈ, સુશાંત નહીં. એમ આત્મચિંતન માટે પણ, અંતર્મુખતા માટે પણ સૌથી પહેલા આપણે દ્રઢતા કેળવવી પડે. ઘણા માણસો મસાલો ખાવાની ટેવ હોય, છૂટે નહીં. બીડી પીવાની ટેવ હોય. એક શેઠ હતા, તે રોજ વહેલી સવારે ફરવા માટે જાય ઉઠીને, પણ એક બીડીની ટેવ હતી ખિસ્સામાં હોય છે. પણ એક દિવસ કઈ કોટ બદલાયો છે, એ કોટ જલ્દી જલ્દી પહેરી લીધો, પછી રસ્તે નીકળ્યા, ખિસ્સામાં બીડી પેટી મળે નહીં. તલપ લાગી, કરે શું? તે રસ્તામાં એક ભિક્ષુક એક ગામ તરફ આવતો હતો, આ બહાર ફરવા માટે જતા હતા. પેલાના મોઢામાં બીડી હતી. આવડો મોટો શેઠ પેલા બીડી લાવી જોઈ, બીડી આલી એ ખરી. અને એની બીડી થી ચેતાઈ લીધી, ભાઈ કે શેઠ ઉભારો, કે છે તમે ભિખારી ના ભિખારી છો, કે છે હું તો ભિખારી ખરો પણ મારી પાસે તમે બીડી ની ભીખ માંગી. આ ચિત્તવૃત્તિ છે. એટલે જયારે આવી વૃત્તિ જાગે ને તો કામા અતુરાણામ ન ભયમ ન લજ્જા, એને કોઈ લાશરમ પછી ના રહે. કેમ કે મન વિચાર અને બધું એક થઈ ગયું એટલે પછીથી એને કશું જ ના દેખાય. અંધારું છે એક સુધી અંધારું દે, અંધારું જ છે ને કોણ જોનાર છે. કેટલું સરસ સૂત્ર આપ્યું છે, કામા અતુરાણામ ન ભયમ ન લજ્જા, એને લાશરમ ના હોય. અને જો અંતરમુક્તા મનમાં નિશ્ચય કરીએ કે મારે જવું છે, સત્સંગમાં બેસવું છે, સારી વાત સાંભળીને મારે ધ્યાનમાં બેસીને અંતરમુક્ત થવું છે, તો પણ એને એને લાશરમ શું હોવાની હતી, કઈ રોકટોક હોવાની હતી. પણ એ દ્રઢતા, આટલા બધા આપણા જીવનના અનેક અનુભવો પછી પણ જો એ અનુભવ પરથી આપણે આના ઉપર આવીએ કે કોઈ પણ કેમેસ્ટ્રીનું એક સૂત્ર લો, એમાં આટલા 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 પ્લસ આટલા માઇનસ આટલા કરી એક સૂત્ર બનાવી દો એટલે વસ્તુ તૈયાર થઈ ગઈ કેમેસ્ટ્રીના એના સૂત્ર પ્રમાણે. એમ આપણે પણ આપણા મનથી વિચારથી દ્રઢ થઈને એક સૂત્ર થઈ જઈએ તો પણ એક ફેક્ટર તૈયાર થઈ જાય આપણું. પણ આટલું બધું સમજીએ છીએ જાણીએ છીએ છતાંય આપણે અંતરમુક્તા માટે જ કશું જ કરતા નથી, બીજું બધું જ કરીએ. નિયમ લીધો હોય કે ચા નથી પીવી કે આઈસ્ક્રીમ નથી ખાવો, પણ એકલા જઈએ, ચરણ બહુ ગરમી લાગી છે ને કોઈ કોણ આઈસ્ક્રીમ ખાઈ લીધો, આમ નિયમ લીધો હોય કે નબળાઈ નબળાઈ મનની, તો એ નબળાઈઓ જેમ આવી લૌકિક વ્યવહારિક બાબતો પણ સ્પર્શે છે અને સૌથી વધારે આપણા આત્મચિંતન માટે વધારેમાં વધારે સ્પર્શે છે આવી વૃત્તિ નબળાઈ મનની વિચારોની, કે જેને કારણે આપણે શાંત ચિત્ત થઈ શકતા જ નથી. સુશાંત ચિત્ત થવું છે, ગુરુ મહારાજના ગુરુ ભગવાનના શરણે આવેલા છીએ, પરમાત્માનું જ સ્વરૂપ છે જય મહારાજ. એ જો સુશાંત ચિત્ત હોય અને એમના સાનિધ્યમાં હોઈએ, એમના સત્સંગના આપણે સત્સંગી હોઈએ, રોજ સાંભળતા હોઈએ, તો આપણામાં એ વૃત્તિ જાગવી જોઈએ કે ના જાગવી જોઈએ? અહીં બેઠા છો ને, પૂરું થશે એટલે ઘેર જઈને 15 મિનિટ ટીવી જોઈને પછી હોઈ જઈશું. જો આટલો દૃઢ સંકલ્પ કરી શકતા હો તો આવો સારો સંકલ્પ કેમ ના થાય, વિચાર કેમ ના આવે? જે કઈ ઉદભવે છે એ બધું જ મનમાંથી જ ઉદભવે છે. સૌથી પહેલું સારું કે ખોટું, ભૂત પ્રેત કે પરમાત્મા, બધું અહિયાંથી નીકળે છે. ભૂત પ્રેત વળગવાની વાત જો આવશે ને તો સૌથી પહેલો વિચાર મગજમાંથી ઉડશે, બહારથી નથી આવતો. ભૂતપ્રેત આપણા મનમાં આપણા મગજમાં જ જન્મે છે, વિચારોમાંથી જ જન્મે છે. અને મનનું સ્વરૂપ કયું, મનને ઓળખો જોઈએ. આંખની માફક, કાનની માફક, જીભ કે દાંતની માફક, હાથ પગની માફક મનને ઓળખી કાઢશો ખરા કે આને મન કહેવાય? મનને ઓળખવું કેવી રીતે? મનનું કોઈ પણ ફોર્મ શું? વિચાર એ મનનું ફોર્મ છે. વિચાર નથી તો મન નથી, જ્યાં જ્યાં વિચાર છે ત્યાં મન છે. એટલે વિચાર એ જ મનનું સ્વરૂપ, મનની આકૃતિ. એમ નિજાત્મ સ્વરૂપ ક્યાં? આત્માને શોધો જોઈએ મનની માફક. હૃદય, લીવર, ફેફસા, કિડની, એને કોઈને એને આત્મા કહેશો? આત્મા નથી, દેખાતો નથી. હાથપગ દેખાય છે, બધું દેખાય છે, ઓપરેશન કરે તો આંતરડાય દેખાય છે, આંખે છે, જીભે છે, બધું છે, અંદર દાંતે છે, પણ આત્મા ક્યાં? દેખાતો નથી. તો એને કેવી રીતે ઓળખવો? આત્માનું કયું મૂર્ત સ્વરૂપ કયું? જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. તમે જ્ઞાન વડે જ આત્માને ઓળખી શકશો. તો આત્મા એ જ જ્ઞાનનું સ્વરૂપ થઈ ગયું, આકૃતિ થઈ ગઈ. આત્મા એ જ આત્મજ્ઞાન એમ કહીએ છીએ. બાકી આત્માનો બીજો કોઈ આકાર નથી, કોઈ નામરૂપ નથી, છે તો માત્ર જ્ઞાન વડે આત્મા દેખાય છે અને વિચાર વડે મનનો અનુભવ થાય છે. જ્યાં જ્યાં સુધી વિચાર હશે ત્યાં સુધી મનનો અનુભવ થયા કરશે. મારું મન આ કરવાનું કે છે, આ ખાવાનું કે છે, અહીં જવાનું કે છે, આવું બોલવાનું કે છે, પણ કશો વિચાર ના હોય તો મનની ઉપસ્થિતિ હાજરી લાગશે ખરી? બેઠો છું શાંતિથી, મન શાંત થઈ ગયું. તો સુશાંત ચિત્ત થવું હોય તો સૌથી પહેલા મનના સ્વરૂપ એવા વિચારને શાંત કરવા પડે. વિચાર ઓછા કરો. હવે વિચાર ઓછા કરવા કેવી રીતે? તો સુશાંત ચિત્ત થવાય. શરીરના અને વ્યવહારના વિચારો આવવાના રહેવાના જીવન છે ત્યાં સુધી, પણ થોડા થોડાક આત્માના વિચારો કરતા જાઓ, ધીમે 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 વધારતા જાઓ. આત્મા સ્વરૂપના વિચારોને ધીમે 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 વધારતા જાઓ, એટલે આત્માનું જ્ઞાન થશે ને. તો જ્ઞાન એ જ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન વડે જ આત્મા સમજી શકાશે. તો અભ્યાસ કરીશું, ધ્યાનમાં બેસીએ કે હું શરીર નથી, હું આત્મા છું. હવે સુશાંત ચિત્ત થવા માટે અંતઃકરણમાંથી અહંકારને કાઢી નાખવો પડે. રાગ દ્વેષ અને અહંકાર જ્યાં સુધી હશે ત્યાં સુધી શાંતિ તો નહીં જ મળવાની. સુશાંત ચિત્ત તો ક્યાં રહ્યું આગું? પરમ શાંત ચિત્ત એનું નામ છે. સુશાંત ચિત્તમ યોગિન્દ્રવર્યમ ચ સુશાંત ચિત્તમ. તો એટલું બધું શાંત ચિત્ત હશે, એટલું બધું શાંત હશે કે સુશાંત કેવું પડ્યું આપણા આરાધ્ય એવા ગુરુ ભગવાનનું ચિત્ત કેવું છે? સુશાંત ચિત્ત. હવે આરાધ્ય કયા? તો એમની આરાધનામાંથી મેળવવાનું શું? મનની શાંતિ, ચિત્તવૃત્તિ નિરોધા. મનની ચિત્તની વૃત્તિઓને શાંતિ મળે ત્યારે ગુરુ મહારાજનું શરણ સાચું. પણ ગુરુ ભગવાનને શરણે ગયા હીએ છતાંય શાંત ચિત્ત થવાની આપણે વૃત્તિ જ ના હોય. ધૈર્યાદિ સદગુણયુક્તમ શુભ શાંત વૃત્તિમ. વૃત્તિને પણ આટલી શાંત રાખવી પડે. હંમેશા કોઈ સત્પુરુષો, કોઈ પરમ પરમાત્મા સ્વરૂપ સ્વયં હોય એના શરણે, એના એના સત્સંગે જ આવા કંઈક વિચારો ઉઠે અને આ માર્ગ તરફ ગતિ કરવાની ઈચ્છા થાય ત્યારે જ સુશાંત ચિત્ત સ્વરૂપ એવા આપણા પરમાત્મામાંથી આપણને શાંતિની અનુભૂતિ કરાવી. અને એવા ગુરુ મહારાજ ને વંદન કરતા શું કહ્યું? વંદે સદા શ્રી ગુરુ સંત રામમ શ્રીમદ પ્રભુમ યોગયુતમ. યોગયુક્ત છે, વૈભવ છે, અને એવા સદગુરુ ભગવાન ના ચરણોમાં આપણે સમર્પિત છીએ, એનું શરણ લીધું છે અને એમને વંદન કરીએ છીએ. જય મહારાજ.